તારીખ 21-1-1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 46 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 38.
પાત્રતામાં વર્તમાન પાત્ર અને ગર્ભિત પાત્રતા બે ભેદ છે. એમાં અહીંયા વર્તમાન પાત્રનું લક્ષણ બતાવ્યું છે. શું કહે છે? જીવન આત્મામય જ કરી લેવું જોઈએ. વાત ચાલે છે મુમુક્ષુની દશાની. મુમુક્ષુ જીવે જીવનને આત્મામય જ કરી લેવું જોઈએ, અથવા દરેક પ્રસંગમાં આત્માનું લક્ષ્ય રહે એવું મુમુક્ષુ જીવનું પરિણમન હોવું જોઈએ. પરિણમન કહો કે જીવન કહો, એક વાત છે. પરિણમન એ જીવન છે, જીવન એ પરિણમન છે. મુમુક્ષુનું જીવન કેવું હોય કે આત્મામય હોય, એને સર્વ પ્રસંગમાં પોતાનો આત્મા જ મુખ્ય હોય એવું એનું પરિણમન હોવું જોઈએ. અહીંયા આત્મામય એટલે જે જ્ઞાન દશા છે એ સ્થિતિ હજી નથી મોક્ષની. તો પણ જેને આત્મભાવનો રસ છે, સ્વભાવનો રસ છે અને બીજા અન્ય ભાવો છે, સ્વભાવ સિવાયના જે અન્ય ભાવો છે એની મુખ્યતા નથી, એમાં રસ નથી, એમાં જેના પરિણામ રંજાયમાન થતા નથી, એવું જીવન હોવું જોઈએ. શું અહીંયા કેવું છે કે અંદરમાં હજી અંતર્મુખ થાય એવી સ્થિતિ ભલે ન આવી હોય એમ કેવું છે. નીચે વાત એ લીધી છે કે ભલે ઉપયોગ સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય, આ સ્વભાવ અને આ વિભાવ એમ બે વચ્ચે ભેદ જ્ઞાન થઈ જાય એવી ઉપયોગની સૂક્ષ્મતા ન આવી હોય, એ સૂક્ષ્મતા તો સમ્યક દર્શન પામવાના નજીકના કલાકોમાં કે મિનિટોમાં હોય છે, એવી ભલે સ્થિતિ ન પર પહોંચી શકી હોય, એવું ન કરી શકતો હોય, એટલે હદ સુધી ભલે ન પહોંચ્યો હોય, જે જીવ સમ્યક દર્શન પામ્યો કે પામશે એવી સ્થિતિવાળાને તો ઉપયોગ અંદરમાં ઘણો સૂક્ષ્મ થઈને સ્વભાવ અને વિભાવને ભિન્ન ભિન્ન જાણે છે. થોડો સમયાંતર થઈ જાય છે પણ બંનેની જાતિ એને જુદી જાણી છે અને ઉપયોગમાં પણ સૂક્ષ્મતા એટલી આવી ગઈ છે કે જ્ઞાન જુદું છે અને રાગ જુદો છે એવું જેને સ્પષ્ટપણે જણાય છે. બંનેની મર્યાદા, બંને ભાવોની મર્યાદા સૂક્ષ્મ ઉપયોગમાં ગ્રહણ થાય છે. જ્ઞાનમાં રાગ નથી અને રાગમાં જ્ઞાન નથી એવું બરાબર એને સમજાય છે. ચાલતા પરિણામમાં ઉપયોગની સૂક્ષ્મતાને લીધે એવી સ્થિતિએ ભલે ન પહોંચી શક્યો હોય એમ કહે છે. એવી સૂક્ષ્મતા હજી આવી નથી, શું કરવું? આ એક એવા પ્રશ્નનો ઉત્તર છે કે ઉપયોગ સૂક્ષ્મ થઈને સ્વભાવ વિભાવને જુદા પાડે એવી સ્થિતિમાં ઉપયોગ ન આવ્યો હોય, હજી ઉપયોગ સ્થૂળ રહ્યો હોય, જ્ઞાન ને રાગનું અનાદિથી એકત્વ થઈ જાય છે, તે એકત્વ થયા જ કરતું હોય અને જુદું ન પડતું હોય અંદરમાં, ત્યારે એને શું કરવું જોઈએ? કે ત્યારે એને ઓછામાં ઓછું આત્મા જ મુખ્ય છે એ વિષય એને કરીને મનમાંથી જોવો જોઈએ, એમ લે છે. આ એક માર્ગદર્શનનો પણ વિષય છે અને જેના પરિણામમાં યથાર્થતા આવે છે એનો પણ વિષય છે. ત્રણેય વાત લાગુ પડે છે. કેમ કે શું કરવું જોઈએ એ કર્તવ્યને પણ દર્શાવે છે કે આત્માની જ મુખ્યતા હોવી જોઈએ. આત્મહિત ગૌણ થાય એ પ્રકારે ઉદયમાં બે સાવધાનીથી વર્તે, સાવધાન ન રહે પોતાના હિત હિતમાં તો કદી હિત થવાનો અવસર આવે નહીં. અથવા અનાદિથી ઉદય મુખ્ય છે, રાગ મુખ્ય છે અને પોતાના આત્માને સર્વથા ભૂલી ગયો છે એવી જ સ્થિતિ ચાલુ ને ચાલુ રહે છે. વાંચન કરે, બીજી ક્રિયા કરે, કાંઈ પણ હોય તો પણ આત્માની મુખ્યતા ન આવી હોય, આત્મહિતની મુખ્યતા ન રહેતી હોય, એ સાવધાની ન રહેતી હોય, એ જાગૃતિ ન રહેતી હોય તો એને અનાદિનું જે છે તે તેમનું તેમ જ છે, કાંઈ ફેરફાર થયો નથી. મૂળમાંથી જે પ્રકારના ફેરફાર થાય છે, મુમુક્ષુ દશામાંથી આગળ વધીને જ્ઞાન દશા પ્રાપ્ત થાય છે તે પહેલાં મૂળમાંથી કેવા કેવા ફેરફાર થાય છે એ બધી વાતો આમાં સૂક્ષ્મ વાતો લીધી છે. પાંત્રીસમાં બોલ છે, અનાદિથી શું સ્થિતિ છે? અનંત કાળથી જીવને અશુભ ભાવની ટેવ પડી ગઈ છે. અશુભ ભાવ તો સહેજે સહેજે અનેક પ્રકારની પ્રવૃત્તિ, સાંસારિક પ્રવૃત્તિ, દેહને અનુસરીને થતી પ્રવૃત્તિ, એ બધી અશુભ પ્રવૃત્તિ છે. ખાવું પીવુંથી માંડીને બધી પ્રકારની પ્રવૃત્તિ અશુભ છે. માણસને એમ થાય કે આહાર ખાવો, ભૂખ લાગે ને આહાર ખાવો એમાં અશુભ કે હા, એમાં તો એમાં શુભ છે કંઈ? શુભ તો એમાં નથી. અનંતકાળથી અશુભ ભાવની ટેવ પડી ગઈ છે એટલે જીવને અશુભ ભાવ તો સહજ છે. વળી કોઈ જીવ શુભને વારંવાર કરતા, વારંવાર શુભ ક્રિયામાં પ્રવર્તતા શુભ ભાવ પણ સહજ થઈ જાય છે એવું પણ કોઈ જીવને બને છે. બહારમાં નિવૃત્તિ હોય અને અશુભ પ્રવૃત્તિ છોડી હોય તો એને સહેજે શુભ ભાવની પણ ટેવ થઈ જાય છે. પરંતુ પોતાનો સ્વભાવ જે ખરેખર સહજ છે, સહજ સહજમાં લીધું છે, સહજ અશુભ થાય છે, સહજ શુભ થઈ જાય છે, પણ તારો જે અનાદિનો સહજ સ્વભાવ છે એ દિશામાં શું કર્યું, એમ કહે છે. કાં સહજપણે અશુભ પરિણામે પ્રવર્તો રહે છે જીવ, કાં સહજપણે શુભ પરિણામે ટેવ પડે તો થઈ શકે છે, પણ એ બંને શુભાશુભમાં એકત્વ થઈ ગયું છે. પોતાનો જે સહજ સ્વભાવ છે એનો ખ્યાલ નથી, એની સાવધાની નથી, એ સંબંધીની જાગૃતિ નથી, એટલે શુભાશુભમાં એને અનાદિથી એકત્વ થઈ ગયું છે. અને એને ખબર પણ પડતી નથી કે આ શુભાશુભ ભાવમાં હું એકતા બુદ્ધિએ એકત્વપણે એકમેક થઈને પરિણમું છું. આ એની અનાદિની જીવની સ્થિતિ છે. એવી સ્થિતિમાંથી હવે જે ફેરફાર કરવો છે એ અહીંથી કરવો જોઈએ કે જીવન આત્મામય જ કરી લેવું જોઈએ. બહુ ભાવાત્મક વચન આવ્યું છે. મુમુક્ષુ એ તો એનું પોતાનું જીવન આત્મામય કરી લેવું જોઈએ. આત્મા જ જેને મુખ્ય છે એવું એનું જીવન હોવું જોઈએ, એવું એનું પરિણમન હોવું જોઈએ. દરેક વાતમાં એને એ દેખાય કે આમાં આત્માને શું, અહીંયા આત્મા ક્યાં છે, મારો આત્મા ક્યાં છે, એ કેમ છે, એનું સ્થાન શું છે. તો ભલે એને ભેદ જ્ઞાન થઈ શકે એટલો ઉપયોગ સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય, તો પણ પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્ય કરે જ લાભ છે, મારે આ જ કરવું છે, એવા જેના પરિણામ છે તે જીવ વર્તમાન પાત્ર છે. અત્યારે એને પાત્રતા પ્રગટપણે પ્રવર્તે છે એમ નક્કી થાય છે. પાત્રતાના અનેક લક્ષણ છે, એમાં વર્તમાન પાત્રતા સામાન્ય પાત્રતામાંથી પણ થોડો ભેદ પાડ્યો છે. પાત્ર જીવ છે એમ કહેવાય, એમાં સામાન્ય યોગ્યતા વિશેષ હોય તો પણ એમ કહેવાય કે પાત્ર છે. એના ભિન્ન ભિન્ન લક્ષણો છે, પણ અહીંયા તો એમ કહે છે કે અત્યારે પણ અત્યારે એ વર્તમાન પાત્ર છે. વર્તમાન પાત્ર છે એટલે આગળ વધશે જરૂર એમ લેવું છે. બીજું કે જીવન આત્મામય જ કરી લેવું જોઈએ, એવું કરી લેવા માટે એને શું હોવું જોઈએ એનો પણ આમાં ઉત્તર આવી જાય છે. કે જે જીવને એમ પ્રતીતિમાં હોય કે મારું આત્મકાર્ય કરવાથી જ મને લાભ છે અને મારું આત્મકાર્ય મારે કરવું જ છે, એવો જેને નિશ્ચય છે, એવો જેને નિર્ણય છે, શું એને આત્મામય જીવન કરી લેવાનું એક પરિણમન અથવા અભિપ્રાય વર્તે છે અને એ દિશામાં એ મુખ્યતા એ વર્તે છે, તે જીવ વર્તમાનમાં પાત્ર છે. વર્તમાન પાત્રતા એવો એક ભેદ પાડી દીધો છે. ત્યારે પણ આ પાત્ર છે એમ કહેવું છે, તપાસવાનો વિષય છે. પરિણામ માત્રનો વિષય જેટલો આવે એટલો, જેટલો કોઈ વિસ્તાર થાય એટલો વિષય, તમામ વિષય મેળવવાનો, તપાસીને મેળવવાનો વિષય છે કે આ પ્રકાર ઉત્પન્ન થયો છે કે નહીં. આથી વધારે વિશેષ વાત એમાં નથી. તપાસવાનો વિષય છે, મેળવવાનો વિષય છે, એટલે કે અવલંબનનો વિષય નથી. અવલંબન કરવા યોગ્ય તો પોતાનું મૂળ સ્વરૂપ છે, સ્વભાવ છે, એક જ અવલંબનનો વિષય છે. જ્ઞાને કરીને પણ એ જ અવલંબન કરવા યોગ્ય છે અને શ્રદ્ધામાં તો બીજું કાંઈ હોવાનો પ્રશ્ન જ નથી. પણ જ્ઞાનથી, આચરણથી, પુરુષાર્થથી, સર્વગુણોથી અવલંબનનો વિષય તો એક ત્રિકાળી ધ્રુવ દ્રવ છે, એ જ અવલંબનનો વિષય છે. પરમાત્મ દ્રવ છે એ જ અવલંબનનો વિષય છે. એનું અવલંબન આવે એ પહેલાં પરિણામના ફેરફારો યથાર્થ ભૂમિકામાં કેવા કેવા પ્રકારે થાય છે એ વાત પોતાના સ્વાનુભવથી સાધક ધર્માત્માઓ કહે છે એ ભૂમિકામાં ઉભેલા જીવોએ એને તપાસીને મેળવી લેવી જોઈએ. એ રીતે આ વિષયને સમજણમાં લેવાનો છે. આત્મામય જીવન કરી લેવું જોઈએ કઈ રીતે, આ પ્રશ્ન થવા યોગ્ય છે. કે જીવન આત્મામય જ કરી લેવું જોઈએ, પણ કઈ રીતે કરી લેવું, આ પ્રશ્ન થાય તો એનો ઉત્તર એમાં ને એમાં છે. કે એને પ્રતીતિમાં એટલે વિશ્વાસમાં એમ રાખવું જોઈએ, એના નિશ્ચયમાં એમ રાખવું જોઈએ કે મારે આત્મહિત કરે જ મને લાભ છે, બાકી મને ક્યાંય લાભ નથી. સંયોગોમાં અનુકૂળતાના ગંજ ખડકાઈ જાય તો આ આત્માને લાભ નથી. સામાન્ય રીતે લાભ ક્યાં માયનો છે જીવે? કે પોતાની ઈચ્છાને અનુરૂપ બધું થાય તો એ લાભ માને છે. અથવા સામાન્ય રીતે જગતની અંદર પૈસો મુખ્ય છે, આર્થિક દ્રષ્ટિકોણ મુખ્ય છે જગતના તમામ જીવોને. મોક્ષાર્થી નથી ત્યાં સુધી ધનાર્થી છે બધા જ જીવો. કોઈ એમ કે અમે નથી, એ વાત બરાબર નથી. એ દ્રષ્ટિકોણ એનો ઊભો જ રહે છે. તો કહે છે કે એમાં એમાં ફેરફાર લાભ નુકસાનના એને દેખાય છે. આર્થિક નુકસાન જાય તો મને નુકસાન થયું, આર્થિક લાભ થાય તો મને લાભ થયો, એમ છે ને. એ વિષય એને બદલવો પડે એવું છે, નિશ્ચય અહીંયા બદલવો પડે એવું છે. કે મારો આત્માનું હિત થાય, અથવા મને ધર્મ થાય, મને પવિત્રતા પ્રગટ થાય, મારા દોષનો અભાવ થાય સમ્યક પ્રકારે, તો જ મને લાભ છે એવું એને નિશ્ચય મારે પ્રતીતિમાં આવવું. એજ મોક્ષાર્થી. મોક્ષાર્થીમાં તો સીધી વાત એ લીધી છે કે પરિપૂર્ણ નિર્દોષ થવું છે એવું જેને ધ્યેય છે. પૂર્ણ નિર્દોષ થવું છે, એક રાગનો કષાય કલંકનો એક કણ ન જોઈએ. કલંક છે જીવને, રાગાદી મલિનતા છે એ જીવની દશામાં કલંક છે. થોડું કલંક હોય તો ભલે રહ્યું, ઉજળે ડાઘ તો વધારે દેખાય, મેલું કપડું હોય તો ડાઘ ઓછો દેખાય, ઉજળું કપડું હોય તો થોડો ડાઘ પણ દેખાય આવે. એટલે માણસ એમ કે ભાઈ બધું તમારી સુવાસ સારી છે, એક થોડોક આટલો ફેરફાર કરી નાખવાની જરૂર છે તો સોનામાં સુગંધ મળે. એટલે થોડું કલંક હોય તો રાખવું છે એ અભિપ્રાય તો હોઈ શકે નહીં. મોક્ષાર્થીનો તો એ અભિપ્રાય છે કે મોક્ષની પ્રાપ્તિ એટલે પરિપૂર્ણ પૂર્ણ શુદ્ધતાની પ્રાપ્તિ. મોક્ષ કયો એની શુદ્ધતા. જેને જરા પણ કલંકિત દશા ન જોઈએ એ સ્થિતિ આવે તો એને બધી ભૂમિકાની યથાર્થતા ઊભી થઈ જાય છે. જો મોક્ષનું ધ્યેય પૂર્ણ શુદ્ધતાનું ધ્યેય નિશ્ચય કરીને બાંધે, નિર્ણયથી બાંધે, યથાર્થ નિશ્ચયથી બાંધે, તો એના પરિણમનના બધા પાસા એકદમ યથાર્થ થઈ જાય છે. કે જે યથાર્થતાને લઈને સમ્યક દર્શન આદિ ધર્મની પ્રાપ્તિમાં આવી જ જાય છે. પણ એ એટલું હજી ન થયું હોય તો એમ કે છે, એ પણ હજી નથી થયું. અહીં તો કેટલા પ્રશ્નના જવાબ છે આની અંદર. કે એટલું ન થયું હોય તો તું એટલો તો એટલું તો ઓછામાં ઓછું વર્તમાનમાં નક્કી કર કે આ જ કાર્ય મારે કરવું છે ને આ કરવાથી મને લાભ છે ને નહીતર મને નુકસાન છે. આટલું પાકું કરી લે. શું કે આત્મા આત્માનું હિત કરવું એમાં જ મને લાભ છે, બાકી અનુકૂળતાના ગંજના ગંજ ખડકાઈ જાય, આખી દુનિયા અનુકૂળ થઈ જાય તો આત્માને લાભ થાય નથી, પછી થોડા ઘણા લાભમાં એને બહુ હરખ થવાનો પ્રશ્ન રહેતો નથી. કેમ કે નિર્ણય જ્યારે એમ થઈ ગયો કે આખી દુનિયા અનુકૂળ થાય તો આત્માને કાંઈ લાભ થાય એવું નથી, તો પછી થોડો ઓછો વધતો લાભ નુકસાન થાય એમાં એને બહુ ખેદા મૂકે હરખાવું, એ પ્રશ્ન એટલો રસથી આવતો નથી. એમ એની અંદરમાં પ્રતીતિમાં હોય, નિશ્ચયના બદલે પ્રતીતિ શબ્દ વાપરે છે, પ્રતીતિ એટલે ખાતરી એને હોય, ખાતરી કરી લીધી હોય, વિચારની ભૂમિકામાં પણ એને એટલી જ ખાતરી હોય કે મારે આ જ કરવા જેવું છે, આ જ કાર્ય કરે મને લાભ છે, એનું જીવન આત્માના હિત અહિતની મુખ્યતા વાળું થઈ જાય છે. એને જગતના પ્રસંગોમાં હિત અહિતની મુખ્યતા ગૌણ થાય છે અને આત્માના હિત અહિતની મુખ્યતા એને થઈ જાય છે, તો એનું જીવન આત્મામય થાય છે. જેનું જીવન આત્મામય થાય છે એને તે ભૂમિકામાં જ્ઞાન નિર્મળ થઈને ઉપયોગ સૂક્ષ્મ થઈને કામ કરતો થાય છે, એને ઉપયોગ સૂક્ષ્મ થવાનો અવસર છે, નહીતર ઉપયોગ સૂક્ષ્મ થઈ શકતો નથી. એક ઉપયોગ સૂક્ષ્મ થવામાં આગળ પણ એક વાત લીધી છે, એના બીજા પ્રકારને ખોલે છે. 197 પાને સ્વભાવના મહિમાથી પર પદાર્થ પ્રત્યે રસ બુદ્ધિ અને સુખ બુદ્ધિ તૂટી જાય. આમ અન્યથા વૈરાગ્યની વાત નથી, અનેક પ્રકારે વૈરાગ્ય આવે છે, રાગ ગર્ભિત, દ્વેષ ગર્ભિત, મોહ ગર્ભિત, એવા વૈરાગ્યની વાત નથી, પણ સ્વભાવના મહિમાથી પર પદાર્થ પ્રત્યે રસ બુદ્ધિ અને સુખ બુદ્ધિ તૂટી જાય, તૂટી જાય એમ કહે છે. જેમ કોઈ ચીજ નંદવાઈ જાય પછી કામમાં આવતી, સ્વભાવમાં જ રસ લાગે ને બીજું નિરસ લાગે ત્યારે જ અંતરની સૂક્ષ્મ સંધિ જણાય, સૂક્ષ્મ ઉપયોગ દ્વારા ત્યારે જ સૂક્ષ્મ સંધિ એને જણાય. આ આ પ્રકારે ઉપયોગ સૂક્ષ્મ થાય છે. બીજું પડખું સ્પષ્ટ કરી દીધું છે કે એમ ન હોય એટલે એવું કદી ન બને કે પરમાં તીવ્ર રુચિ હોય અને ઉપયોગ સૂક્ષ્મ થઈને અંતરમાં પ્રજ્ઞા છીણીનું કાર્ય કરે, એવું નહીં બને. પરમાં તીવ્ર રસ હોય, રુચિ હોય, એનો ઉપયોગ સ્થૂળ થઈ જવાનો. ભલે શાસ્ત્ર જ્ઞાનની ઘણી ધારણા હોય, અનેક શાસ્ત્રની વાતો સમજી શકે, સમજાવી શકે એવી સ્થિતિ હોય, એ બધી બહારની વાતો છે. અંદરમાં રાગને જ્ઞાનની ભિન્નતાને અંદરમાં સૂક્ષ્મ ઉપયોગ દ્વારા ગ્રહણ કરવી, આ આખી બીજી ચીજ છે. એ રુચિ અને રસ સાથે સંબંધ ધરાવે છે. આ પણ આગળની દશાની વાત છે. એ પહેલા પણ એને ઓછામાં ઓછું આપણે એમ કહે છે, મુમુક્ષુની ભૂમિકામાં ઓછામાં ઓછું એને આ પાત્રતામાં, વર્તમાન પાત્રતામાં આવવું ઘટે કે આ કાર્ય કરે જ મને લાભ છે, મારો લાભ અહીંયા છે અને મારું નુકસાન આ કાર્ય ન થાય તો છે, આ વિષયની ખાતરી બંધ, એની પરિણામની સ્થિતિ ખાતરી વાળી, પ્રતીતિ વાળી હોવી જોઈએ. પ્રતીતિ કહો, ખાતરી કહો, આ પ્રતીતિનો વિષય થઈ જવો જોઈએ. માણસને એમ કહે છે કે મને આ વાતમાં વિશ્વાસ છે ને આ વાતમાં વિશ્વાસ નથી, ખાતરી કહો, વિશ્વાસ કહો, એને આવો વિશ્વાસ હોવો જોઈએ. જગતના લાભ નુકસાનના વિશ્વાસનો પ્રશ્ન નથી. અને માત્ર એટલું જ નહીં, આ કાય કરે લાભ છે એટલો વિશ્વાસ ને ખાતરી એટલું નહીં, મારે તેથી કરીને મારે આ કાર્ય કરવું જ છે, તો એના પ્રયત્નની દિશામાં ફેર પડે. જગતના ઉદયના કાર્યો કરવામાં જે પ્રયત્ન લાગે છે અને એ પ્રયત્ન કરતા આખે આખો હોમાઈ જાય છે જીવ. શું કરે છે? ઉદય સર્વસ્વ થઈ પડ્યું હોવાને લીધે દરેક જીવને પોતાનો ઉદય સર્વસ્વ છે, અને એ ઉદયની અંદર એની કલ્પના પ્રમાણે જ બધું થાય. એના માટે આખે આખો સ્વાહા થઈ જાય છે, હોમાઈ જાય છે. એનો પૂરેપૂરો 100 એ 100% ઊંધો પુરુષાર્થ ને ઊંધો પ્રયત્ન છે, એમાં એને ઘા પડવો જોઈએ. એ દિશામાં એને ઘા પડવો જોઈએ કે મારે તો આ કરવું છે અને આ કરવાથી મને લાભ છે. એ પૂર્વક એનું જીવન છે, એનું પરિણમન છે, એ આત્મામય થવું જોઈએ, આત્માની મુખ્યતા વાળું થઈ જવું જોઈએ, તો આગળ જતા ઉપયોગની સૂક્ષ્મતા ઉત્પન્ન થઈને સૂક્ષ્માતિ સૂક્ષ્મ એવા સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરવાની ક્ષમતા સમર્થતા ઉપયોગમાં આવશે. નહીતર અનાદિની એવી પરિસ્થિતિ બગડી ચૂકેલી છે કે એ બગડતી જ જશે. બગડી ચૂકેલી પરિસ્થિતિ બગડતી જ જશે, એમાં બીજી રીતે કોઈ સુધારવા આવવાનો અવકાશ નથી. બહુ અમૂલ્ય બોલો કેટલાક આવ્યા છે. આવી અંદરથી કાઢીને વાત મૂકે, પહેલા તબક્કે પણ એને શું કરવું જોઈએ, આગળ વધીને પણ એને શું કરવું જોઈએ. આમ ચાલજે, આમ ચાલજે, આમ ચાલજે, આમ ચાલજે. તારા ધ્યેયને અંતર અવલંબનમાં પહોંચવા માટે બધી દિશા ચોખ્ખે ચોખ્ખી બતાવે છે. આ દિશામાં આવજે, આ દિશામાં નહીં જતો, આ દિશામાં એવી વાત છે. એવું જેને થયું હોય એમ કે છે તે જીવ વર્તમાન પાત્ર છે. એની જ્ઞાની કહે છે કે અમે એને પાત્ર ગણીએ છીએ, અત્યારે એની પાત્રતા વર્તે છે, આ જીવ જરૂર આગળ વધશે અને ધર્મની પ્રાપ્તિ એને થશે, એટલે એના જન્મ મરણના અંત આવી જશે. ગર્ભિત પાત્રતામાં શું છે કે વર્તમાન પરિસ્થિતિ એટલી સારી નથી હોતી, પણ કોઈ પાત્રતા એવી હોય છે કે કોઈ આગળ ઉપર જઈને એ પ્રગટ થઈ જાય છે. પાત્રતા ગર્ભિત પાત્રમાં અત્યારે પાત્રતાના પરિણામ નથી, પણ આગળ ઉપર જઈને એ પાત્રતા વ્યક્ત થશે, પ્રગટ થશે, એવું પણ કોઈ જીવને હોય છે અને એવું જ્ઞાન પણ જ્ઞાનીને થાય છે. નિર્મળ શુદ્ધ જ્ઞાનમાં કોઈ જીવને વિશે એવું જ્ઞાન થાય છે. એ સમ્યક શ્રુત જ્ઞાનનો અતિશય છે, અતિશય છે. અત્યારે તો કાંઈ દેખાય નહીં એમ લાગે કે આમાં કાંઈ નથી, આના પરિણામનું કોઈ ઠેકાણું નથી એમ લાગે, પણ એ કોઈ શુદ્ધ જ્ઞાનમાં, નિર્મળ શુદ્ધ જ્ઞાનમાં એવું કોઈ વખત કોઈ જીવ માટે કોઈ જ્ઞાનીને દેખાઈ જાય છે. એ તો માર્ગાનુસાર એને તો વર્તમાન યોગ્યતા સારી હતી, પણ કોઈ એવું તીવ્ર કર્મ લઈને અન્ય મતમાં આવી ગયા હોય છે અને અન્ય મત છૂટે એવી પરિસ્થિતિ હોતી નથી. પરિણામમાં વિચારોની લાઈન ઠીક હોય છે, પણ શાસ્ત્રને બીજા દેવગુરુ શાસ્ત્રને સ્વીકારી લઈએ એવું જ્યાં અને ધર્મનું સાચી વાત સાચી દેખાતી કુદરતી જાતનું બે કઈ પ્રકારના પરિણામ કર્યા હોય છે. અવળા 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 પરિણામનો દંડ ભોગવે છૂટકો છે. જીવ અપરાધ કરે ઈચ્છાએ કરીને કરેલો હોય છે, ઈચ્છાએ કરીને અપરાધ કરેલો હોય છે. એટલે એવી સ્થિતિ હોય છે કે પરિણામ કાંઈક ઠીક થાય છે તો પણ એમાંથી છૂટવું એ પરિસ્થિતિ એની ઊભી થતી નથી. એ 46 મિનિટ થયા. સીધે સીધું હા, એ તો બહુ સારી વાત છે. એ લક્ષણ એ ધ્યેય હોય પૂર્ણ શુદ્ધતાનું તો ઓટોમેટિક બાકીના બધા પડખા મુમુક્ષુતાને યોગ્ય સવળા યથાર્થ કામ કરવા લાગે છે. એ કોઈ બહુ સુંદર પરિપાટી છે આ લાઈનની, કે જેને એક મોક્ષનો ધ્યેય થઈ જાય છે કે મારે પૂરેપૂરું મોક્ષ થવું, શુદ્ધ થવું છે, એક કણ ન જોઈએ મારે કલંકમાં, એવા નિર્ણયમાં એવા ધ્યેયમાં આવીને જ્યાં એ આગળ વધવા માંગે છે ત્યારે આપોઆપ બધા પડખા સરખા થવા માંગે છે. કેમ કે પછી તો એને કોઈ વસ્તુ આદર ઠીક કરવાની રહી જ નહીં. પોતાની પૂર્ણ શુદ્ધતા સિવાય અલ્પ શુદ્ધતા કે અશુદ્ધતા એકેયમાં રોકાવાનું એને કારણ નથી. પહેલેથી જ પૂર્ણતાનું લક્ષ છે, એને તો ક્યાંય રોકાવાનું કારણ નથી. એટલે એના બધા પડખા સવળા થઈ જાય છે. કોઈ એક એવો સિદ્ધાંત છે શરૂઆત વાળાને, પૂર્ણતાને લક્ષે શરૂઆત એ વાસ્તવિક શરૂઆત છે. ત્રણેય કાળે અબાધિત સિદ્ધાંત થઈ ગયો એ ત્રણેય કાળને માટે, કોઈ પણ જીવને માટે સિદ્ધાંતનો વિષય થઈ ગયો. એમાં તો બીજું થતું નથી. પણ અહીંયા તો હજી અહીંયા ન આવ્યો હોય એને શું કરવું? એને ઓછામાં ઓછી વિશ્વાસ ને ખાતરી પ્રતીતિમાં એમ જ હોવું જોઈએ કે આ કાર્ય કરે જ મને લાભ છે, મને આત્માનું હિત કરે જ મારો લાભ છે, બાકી મને ક્યાંય લાભ નુકસાન હોવો જોઈએ નહીં, અને આત્મહિત કરી જ લેવું છે. જેટલું બને તેટલું જલ્દી શીઘ્ર જેટલું થાય એટલું પણ આત્મહિત કરવું જ છે એવું એને નિશ્ચય બળ હોય. વિકલ્પમાં પણ કેટલાક પ્રકારનું બળ આવવું જોઈએ છે. હજી વિકલ્પના બળના ઠેકાણાનો હોય નિર્વિકલ્પ પરિસ્થિતિ ઉભો થવાનો તો પ્રશ્ન રહેતો નથી. તે જીવ વર્તમાન પાત્ર છે, એ બહુ સારો શબ્દ આવી ગયો છે. આ અત્યારે એની પાત્રતા છે, અત્યારે જ આ પાત્ર છે, આ આગળ વધશે. આજે એમ કેવું છે, જરૂર આગળ વધશે. અનેક પ્રકારના પરિણામ થાય છે, એમાંથી આટલી વાત વર્તમાન પાત્રતાને લાગુ પડે છે એમ કે છે. એમ કે છે કે તું અનેક પ્રકારના શુભ પરિણામ કરે છો, શાસ્ત્ર વાંચે છો, પણ આ પરિસ્થિતિ ઊભી થઈ છે, પ્રતીતિમાં આમ આવી ગયું છે, તપાસી લે કે આ જ કરે મને લાભ છે અને આ જ મારે કરવું છે. અહીંયા આવ્યો છું, જો નથી આવ્યો તો અત્યારે તો પાત્રતા નથી. એમ લઈ લઉં કે અત્યારે એને પાત્રતા પણ નથી. ૪૬ પાત્ર કોણ? એનો અર્થ કર્યો છે મેં કે સમ્યક દર્શનને પાત્ર કોણ, મહાવીરના બોધને પાત્ર કોણ, અર્થાત સમ્યક દર્શન ને પાત્ર પણ નીચે અર્થ કર્યો છે એના 10 બોલ લીધા છે. એમને તો આખી ગાઈડલાઈન આપવાની પરિસ્થિતિમાં એક વાત એમણે બહુ સુંદર અને મુખ્ય કરી લીધી છે કે સત્પુરુષના ચરણનો ઈચ્છુક તે સમ્યક દર્શન પાત્ર છે. બીજી તો અમે 10-9 વાતો કરશું પણ આમાં બધી વાત આવી જાય. સરવાળો માર્યો છે 693 નંબર નો પત્ર છે. એમાં એમણે એવી વાતો કરી કે કોઈ જીવ જ્ઞાન માર્ગે આગળ વધવા જાય છે ત્યાં પણ આગળ વધવાને બદલે જો પાત્રતામાં ન આવ્યો હોય તો જ્ઞાન માર્ગે આગળ વધવામાં કોઈ સ્વચ્છંદમાં પડી જાય છે. કેમ કે જાણ પણ થાય એટલે હું સમજુ છું એ વાત આવ્યા વિના રે નહીં. કોઈ બહુ બુદ્ધિ લગાવે તો અનેક જાતના નય વિકલ્પની અંદર ગૂંચવાય. આ નહીંથી આમ છે ને આ નહીંથી આમ છે, આ નહીંથી આમ વાત કરી છે ને આ નહીંથી, કેમ કે કથન શૈલીના પ્રકાર અનેક છે. કોઈ વળી શાસ્ત્રો વાંચીને ક્યાંક ક્યાંક એને શંકા પડે ભાવ ન ભાષે તો કામ હશે કે નહીં હોય, એવા સંદેહના સ્થાનો પણ ચારે અનુયોગમાં કર્ણાનુયોગનો વિષય ઘણો વિસ્તારવાળો છે અને એમાં અનેક પ્રકારની એવી વાતો છે કે જેમાં જીવને સંદેહ થવાના પણ પ્રકાર ઉત્પન્ન થાય. જેમ કે કર્ણાનુયોગની અંદર લોકનું સ્વરૂપ અસંખ્ય પ્રદેશાત્મક કહ્યું છે કે આખા લોકમાં પ્રસંગ કેટલા પ્રદેશ કે અસંખ્ય પ્રદેશ, અને મધ્ય લોકમાં સાંકડી ને મસાંકડી જગ્યા એક રાજુ જેટલી મધ્ય લોક છે ત્રસનાળી. એમાં દ્વીપ સમુદ્ર કેટલા કે અસંખ્ય, લોકના પ્રદેશ અસંખ્ય અને અહીંયા દ્વીપ સમુદ્ર પણ અસંખ્ય, અને પહેલા દ્વીપ કરતા સમુદ્ર હોય એના કરતા બીજો દ્વીપ અને એનો સમુદ્ર ડબલ, તેના કરતા ત્રીજો દ્વીપ અને સમુદ્ર એથી ડબલ, એ તો પાંચમે તબક્કે કેટલું મોટું થાય એ નક્કી કરીએ તો એક એક ને એક બે ડબલ થયા પહેલે તબક્કે, બે ને બે ચાર ડબલ થયા બીજે તબક્કે, ત્રીજે તબક્કે ચાર ને ચાર આઠ, પછી 8 ને 8 16, પછી એટલું બધું મોટું થાય છે કે 100 ના 200 થાય, 200 ના 400, 400 ના 800, 800 ના 600 સીધા અસંખ્ય. કેટલા ડબલ 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 કરતા અસંખ્ય સુધી જવું પડે, એટલા અસંખ્ય છે. લાખ કરોડ અબજ દ્વીપ સમુદ્રો નથી, અસંખ્ય દ્વીપ સમુદ્રો છે ને આખા લોકને, પ્રદેશો પણ અસંખ્ય છે. આવું બધું વાંચે ત્યારે એને એમ થાય કે આમ આમ કે કેવી રીતે આ બધું થતું છે, આ આ ગણના કેવી રીતે થતી હશે. આ બધે જીવો છે ઠેર ઠેર, સ્વયંભૂ રમણ સમુદ્ર છે છેલ્લો, અસંખ્ય યોજન કેટલો અસંખ્ય યોજન પહોળો છે, ત્યાં સમ્યક દ્રષ્ટિ જીવો છે, સમુદ્રના જળચર જીવો છે. કેવા જળચર જીવો? તિર્યંચ પંચમ ગુણ સ્થાન વર્તે સરવાર સિદ્ધિના દેવ કરતા જેની ધર્મની દશા ઊંચી છે, ઊંચા ધર્માત્મા છે. સરવાર સિદ્ધિના દેવ કરતા ઊંચા ધર્માત્મા છે એવા તિર્યંચ હોય છે. ત્યાં સ્વયં ગુરુ કેટલા અસંખ્ય જીવો છે, સમ્યક દ્રષ્ટિ પંચમ ગુણ સ્થાન વર્તીની સંખ્યા કેટલી ત્યાં કે અસંખ્ય ત્યાં છે. દરિયાનું પાણી ગળીને પીતા હશે કે નહીં પીતા હોય, એવી વાત છે. એવી બધી વાતો સાંભળે ત્યારે જીવને ક્યાંક સંદેહ થાય એમ. જ્ઞાનને અને શાસ્ત્રોને સંબંધ છે નિમિત્ત નૈમિત્તિક, એટલે જ્ઞાન પ્રાપ્તિમાં જીવ શાસ્ત્રનો નિમિત્તે જ્ઞાન પ્રાપ્તિ કરવા જાય ત્યાં ક્યાંક એવી રીતે એના પરિણામમાં દખલ થઈ જાય કે સંદેહ થઈ જાય કે વિકલ્પ વધી જાય, અને કાં થોડુંક જાણતો થાય ત્યાં હું જ્ઞાની થઈ ગયો એમ એને થઈ જાય. પહેલા પોતે પૂછતો હોય, નવો નવો આવે ત્યારે પ્રશ્ન પોતે પૂછે, 5-10 વર્ષ ગયા પછી સરખું અધ્યયન થાય ત્યારે બીજા 5 જણા એને પૂછે, એને એમ થાય કે હું જ્ઞાની થઈ ગયો. આ તકલીફ થાય તો કોઈ બાહ્ય ક્રિયાની અંદર, શુભ ક્રિયાની અંદર ધર્મ માનીને આગળ વધવા જાય છે તો એને એ ક્રિયાનો આગ્રહ થાય છે, અથવા મન વચનની કાયાની ક્રિયા હું કરી શકું છું એવું એને અસત અભિમાન પણ થાય છે. આ બે મુખ્ય માર્ગ જોવામાં આવે છે કે જે જીવો અપનાવે છે. પણ વિચારવાન જીવોએ તો ભક્તિ માર્ગનો તે જ કારણથી આશ્રય કર્યો છે. આ ક્યાં વાત ચાલે છે? પાત્રતાના વિષયની વાત ચાલે છે. સત્પુરુષ મહાવીરના બોધને પાત્ર કોણ, સમ્યક દર્શનને પાત્ર કોણ કે સત્પુરુષના ચરણનો ઈચ્છુક? તો કહે છે કે તે જ કારણથી ભક્તિ માર્ગનો આશ્રય કર્યો છે અને સત્પુરુષની આજ્ઞાનો આશ્રિત પણ, સત્પુરુષની આજ્ઞાએ વર્તવું એવું આશ્રિત પણ શિરસાવંદ દીઠું છે એ એને માથે ચડાવ્યું છે, અથવા એવા સદગુરુને વિશે, સત્પુરુષને વિશે એને અહીંયા પરમ પુરુષ એવો શબ્દ આપ્યો છે. વિશેષણ કેવા વાપર્યા છે? પરમ પુરુષ સત્પુરુષને વિશે, સદગુરુને વિશે સર્વાર્પણ સ્વાધીનપણું, વિકલ્પ નહીં બીજો, શિરસાવંદ દીઠું છે એટલું જ નહીં તેઓ એમ જ વર્ત્યા છે. આવો નિર્ણય હોય તો પણ એમ કહે છે કે તેઓ સત્પુરુષનો યોગ પ્રાપ્ત થવો જોઈએ. કેટલાક જીવોને એવું બન્યું છે કે આવો નિર્ણય હોય તો પણ એને સત્પુરુષનો યોગ ન હોય, અને એ યોગ નહીં હોવાને કારણે એને એ સત્પુરુષના પ્રત્યક્ષ બોધથી વંચિત રહેવાનો પ્રસંગ થાય છે, અને એને એમ થાય છે કે અતિ કિંમતી એવું, જેનું કોઈ કિંમત ન થઈ શકે એવું મનુષ્ય પણ આ રીતે પસાર થાય છે. એ કોઈ જબરદસ્ત વિરાધનાના પરિણામની નું ફળ ભોગવાય છે એમ એને પ્રત્યક્ષ લાગે છે. કેમ યોગ નથી? કે એવા એવા વિરાધક પરિણામ કર્યા હોય છે જીવે કે જેથી એને સત્પુરુષનો, સત્પુરુષથી વિરુદ્ધ જવાના પરિણામ કર્યા હોય છે કે જેથી એને એ યોગ નથી મળતો. ક્યારેક એને જાગૃતિ આવે છે ત્યારે એને એ ખ્યાલ આવે છે કે આ યોગ કેટલો દુર્લભ છે અને એની શું કિંમત છે એ એને ત્યારે સમજાય છે. પણ બીજો કોઈ ઉપાય નથી, અપરાધનો દંડ ભોગવ્યા સિવાય જીવને બીજો કોઈ ઉપાય નથી. એટલી ન્યાય કહે છે કે વર્તમાન પાત્ર આટલી પાત્રતા આટલી હોય અને એમાં કોઈ યોગ હોય તો સુલભપણે આત્મકાર થઈ શકે છે. જો જીવ વર્તમાન પાત્ર હોય એટલે કે એને એમ નિશ્ચય કરી જ નાખ્યો હોય કે આ જ કરવું છે ને આ જ કરે મને લાભ છે, અને એને હિત અહિતનો દ્રષ્ટિકોણ થઈને આત્માની મુખ્યતા કરી નાખી હોય, આત્મામય જીવન થઈ ગયું હોય, એને જો યોગ હોય તો સુલભપણે એ જીવ ધર્મને પ્રાપ્ત કરે છે અથવા એ સંસારનો અભાવ સુલભપણે કરી નાખે છે, નાશ કરી નાખે છે. એ બહુ કિંમતી વિષય છે અહીંયા નિરૂપિત થયેલો. 47મું બોલ છે પુરુષાર્થના વિષયમાં કેટલીક સૂક્ષ્મ વાત આ બોલમાં કરી છે. જે અંદર પુરુષાર્થ કરવો છે એ વિષયમાં કેટલીક વાત કરી છે કે ત્રિકાળી ધ્રુવદ્રવ કદી બંધાયું નથી. ધ્રુવદ્રવને તો બંધ મોક્ષની અપેક્ષા પણ લાગુ પડતી નથી. મૂળ આત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય ધાતુ એ એમને એમ છે અંદરમાં, જેમ કોઈ કોરે કોરી નકોર ચીજ હોય એમ આત્મા મૂળ સ્વરૂપે બિલકુલ એવો ને એવો, એવો ને એવો છે. એટલે જેને બંધ અને મોક્ષની એક બંધની તો અપેક્ષા લાગુ પડતી નથી, અનંત સંસારના કાળમાં અનંત મોક્ષના કાળમાં નથી એને મોક્ષની અપેક્ષા લાગુ પડતી. અવલંબનનો અવલંબનભૂત વિષય છે એ આવો છે એમ કેવું છે, અથવા બીજી રીતે કહીએ તો સત્પુરુષો મૂળ શુદ્ધ આત્મ સ્વરૂપનો જે બોધ દેવાનો હેતુ છે સત્શાસ્ત્રોમાં અને સત્પુરુષોના વચનોમાં તે મૂળ ચીજ આવી છે એમ કહેવું છે. બધું કહીને સરવાળે આ કહેવું છે. પરિણામની આટલી આટલી લાઈન બતાવે, આટલી આટલું માર્ગદર્શન આપે, છતાં એ બધું કહીને જે કઈ કહેવું છે આ કહેવું છે, અથવા એમ પણ કહી શકાય કે ભગવાનની દિવ્ય ધ્વનિનો સાર હોય તો એ આ શુદ્ધાત્માનો બોધ છે. કેવો શુદ્ધાત્મા છે એ દિવ્ય ધ્વનિને પણ એ દર્શાવવાનો મુખ્ય હેતુ છે. એટલી વાત અવશ્ય છે કે જીવને એના સુયોગ્ય કાળમાં એ દર્શાવવામાં આવતા એને એ દેખાય છે, અને ત્યાં સુધી દર્શાવવામાં આવે તો પણ દેખાતો નથી. આટલી વાત જરૂર છે. સંભવ શરણમાં જીવ ગયો છે, ભગવાને શુદ્ધાત્મા દર્શાવ્યો છે, શુદ્ધાત્માનો જ બોધ આપ્યો છે, પણ પોતે દેખાડવા છતાં દેખ્યો નથી એનું કારણ કે એ સ્થિતિમાં પોતે આવ્યો નથી. એટલે એ પહેલાની કેટલીક સ્થિતિની વાતો પણ કરે છે કે જો આવી સ્થિતિ થાય, આમ થાય, આમ થાય, આમ થાય, આમ હોવું ઘટે, આમ હોવું ઘટે, આમ હોય, આમ હોય, આવી લાઈન હોય. એ એટલા માટે કહે છે કે એ સ્થિતિમાં જીવ હોય તો જે છેલ્લે દર્શાવવા માંગે છે અને જે પહેલે દર્શાવવા માંગે છે, પહેલું ને છેલ્લું એક જ છે, એમાં ફર્સ્ટ એન્ડ લાસ્ટ, બીજો એમાં કાંઈ કહેવાનું નથી. ત્રિકાળી ધ્રુવની વાત તો મારી સાંભળણ છે ત્યાં સુધી, દ્રવદ્રષ્ટિ પ્રકાશનું પ્રકાશન થયું ત્યાં સુધી સમાજમાં એટલી પ્રચલિત નહોતી. ગુરુદેવને તો કહ્યું હતું, ગુરુદેવ તો વાતે વાતે કહે છે, પણ ત્યાં સુધી સમાજમાં એ વાત પ્રચલિત નહોતી, એટલો ખ્યાલ છે. બરાબર, એક ગ્રંથ એવો છે કે એમાં એકલા દ્રષ્ટિના અવલંબનભૂત વિષયની મુખ્યતાથી અને અવલંબનની મુખ્યતાથી લગભગ બધી વાતો છે. જ્ઞાનના પડખા પાત્રતાને વિષય ભક્તિનો વિષય ક્યાંક ક્યાંક છે પણ ઓછો છે. તો એ વાત થોડી સમાજમાં એ વખતે નવી લાગી હતી વિદ્વાનોને અભ્યાસીઓને પણ એ વાત થોડી નવી લાગી હતી. ધ્રુવની વાત તો કઈ, પણ જ્ઞાયક અને ધ્રુવ બે એક જ છે. જ્ઞાયક થી કહો, ધ્રુવ થી કહો, અપરિણામી થી કહો, કુટસ્થ કહો, પરમ પારિણામિક ભાવ કહો કે ત્રિકાળી સ્વભાવ કહો, એક જ વાત છે. પણ ત્યાં સુધી એટલી પ્રચલિત નહોતી સમાજમાં, એટલી મુક્ષુ સમાજમાં એટલી પ્રચલિત નહોતી. 2023 ની સાલ છેલ્લા 13 વર્ષમાં આ વિષય વધારે ઉપસીને બહાર આવ્યો. ત્યાર પછી ગુરુદેવ પણ એકવાર રાજકોટમાં એમ કહ્યું કે આ શુદ્ધાત્માનો વિષય આગળ પાછળ વિતાળીને કહેતા હતા, ખુલ્લો કરીને નહોતા કહેતા, પણ આ સોગાનીનું પુસ્તક બહાર આવ્યા પછી હવે ખુલ્લું મૂકી દીધું છે. ખુલ્લું મૂકી દીધું છે એટલે ભંડાર ખોલી નાખ્યો છે. હવે જેને લેવો એ લઈ લ્યો. 2023 ને 2036 13 વર્ષ થયા. 13 વર્ષથી છેલ્લા એ વિશે વધારે ગુરુદેવે પણ ખોલ્યો, વિશેષપણે એ વાત પ્રવચનોમાં પણ આવી અને સમાજે પણ એ વાત ભલે ધીમે ધીમે પણ એ વાત સ્થાન પામી, નહીતર સ્થાન પામવું મુશ્કેલ છે. વિષય થોડો કડક પડે એવો છે, કેમ કે મુમુક્ષુની ભૂમિકામાં દેવ ગુરુ શાસ્ત્રને સંબંધિત કેટલા જે પરિણામ થાય છે, એમાં પરિણામ થાય છે તો પણ એ પરિણામ અવલંબનના વિષયમાંથી બિલકુલ દૂર છે, ક્યાંય ના ક્યાંય છે. તો અશુભ થી ખસીને જીવ શુભમાં આવે છે, પણ અહીં તો અશુભ શુભ તો એક બાજુ રહ્યો, પણ શુભને અશુદ્ધ કહીને અને ધર્મને શુદ્ધ કહીને એને પણ અવલંબન ભૂતના વિષયમાંથી બાદ કરી નાખે છે. એવી એક ઉગ્રતાથી વિષયને ઉપસાયો છે એટલે થોડો વિષય કઠણ થઈ જાય છે, કઠિન થઈ જાય છે. એકાશી માંથી તેર થાય તો અડસઠ ની સાલ માં અંગ્રેજી પ્રમાણે 68 ની સાલ થાય છે. આ વ્યાખ્યાનો થયા છે 65માં, પહેલા થયેલા છે 65માં, 20-10-65 નું છે એક વ્યાખ્યાન, 11-10-11-65 નું છે એક વ્યાખ્યાન, બીજા ભાગમાં આ જ વિષય કીધો છે. અને 23-12-65 એટલે લગભગ એ વખતે તો છેલ્લા 5 વર્ષ આવ્યા છે. 63-64 તો આવેલા છે. ધ્રુવની વાત આવી છે ત્યારે એમનું નામ લઈ યાદ કર્યા છે. ધ્રુવ 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 છે, એકદમ આત્મા ધ્રુવ 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 અપરિણામી. નિહાલભાઈ કલકત્તા વાળે કહેતે થે એસા હૈ, એમ કરી દીધું છે. લોકો કો માનને મેં નહીં આતા થા, લોકો કો ખબર નહીં. લોકો એટલે આ સમાજની વાત છે, આપણા સમાજ. નિહાલભાઈ અજમેર કે થે, બસ એટલી વાત કહેતી છે. વસ્તુ એકલી ધ્રુવ હૈ અપરિણામી હૈ, દ્રવ્ય વસ્તુ અપરિણામી હૈ, પર્યાય પરિણમતી હૈ. દ્રવ્ય વસ્તુ કો પરિણમન કેસા, દ્રવ્ય પરિણમન કેવું. તેતાલીસમી ગાથા છે પરમાત્મ પ્રકાશન, ત્રણેય ગાથા પરમાત્મ પ્રકાશન ગાથા છે. પણ વિષયની ઘડ બેસવી જોઈએ કે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે એ કદી બંધાયું નથી. બધા ગુણોના અવલંબનનો વિષય આ દ્રવ્ય છે, અને આત્મજ્ઞાન આ પદાર્થનું આ તત્વનું જ્ઞાન થતાં આત્મજ્ઞાન થયું એમ કહેવાય છે. આ તત્વની દ્રષ્ટિ થતાં આત્મદ્રષ્ટિ અથવા સમ્યક દ્રષ્ટિ થઈ એમ કહેવાય છે. એ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે, અને પૂરી પાત્રતામાં આવે ત્યારે જો આ વિષયનો બોધ પ્રત્યક્ષ જ્ઞાની દ્વારા મળે તો સીધો જીવ પામી જાય છે. છેલ્લે જે બોધ આપવાનો વિષય છે આ જ છે. વિશેષ લક્ષણ